તારીખ 10/6/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 942 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 559.
સ્વપર પદાર્થના અને દ્રવ્ય પર્યાયનું જ્ઞાન સમ્યક પ્રકારે વર્તે છે, સાથે સાથે સ્વભાવ દ્રષ્ટિ પણ વર્તે છે. જ્યાં સુધી સ્વભાવ દ્રષ્ટિ નથી ત્યાં સુધી વિભાવ દ્રષ્ટિ છે, અથવા અનાદિથી જીવની વિભાવ દ્રષ્ટિ છે અને સ્વભાવ દ્રષ્ટિ નથી. વિભાવ દ્રષ્ટિ ઉપરથી દ્રષ્ટિનું પરિણમન સમજી શકાય એવું છે. જો પોતાના ભાવનો પરિચય કરે, અવલોકન કરે કે વિભાવ દ્રષ્ટિ એટલે શું, કે જે જે કાળે જે જે ક્ષણે જે જે પ્રકારનો વિભાવ થાય છે તે તે કાળે તેવો તેટલો હું, એવો એક ભાવ વર્તે છે. એવો હું તેટલો હું એવો જે ભાવ વર્તે છે તે વિભાવ દ્રષ્ટિ ભાવ છે. હવે સ્વભાવને જોતા સ્વભાવરૂપ હું પેલો પણ નિર્વિકલ્પ રૂપ છે. વિભાવ તે હું એવો વિકલ્પ નથી કરવો પડતો, કેમ કે પ્રતીતિ હંમેશા નિર્વિકલ્પ હોય છે. તેવા તેટલા હું એમ વિભાવની પ્રતીતિ વિભાવ દ્રષ્ટિથી છે, તેમજ સ્વભાવ દ્રષ્ટિથી સ્વભાવની પ્રતીતિ રહે. તો જ્ઞાન સાથે એમ જાણે છે એ સ્વભાવ દ્રષ્ટિ સહિતનું જે જ્ઞાન છે, સ્વભાવ દ્રષ્ટિ પૂર્વકનું જે જ્ઞાન છે, એ જ્ઞાન એમ જાણે છે કે આ સ્વભાવ દ્રષ્ટિમાં સામાન્ય સ્વભાવમાં સિદ્ધ દશા પણ નથી. સિદ્ધ દશાનો અભાવ છે, રાગાદી વિભાવ દશાનો પણ અભાવ છે, વિભાવનું નિમિત્ત કર્મનો ઉદય ઉક્ષમ ક્ષોક્ષમ ક્ષય છે એનો પણ અભાવ છે, એટલે કર્મ પર્યાયનો પણ અભાવ છે, અને શરીર આદિ નો કર્મનો કે ઉપસર્ગ પરિસર જે કાંઈ હોય એનો પણ અભાવ છે, અનુકૂળતા પ્રતિકૂળતાનો પણ અભાવ છે. એ બધો સંબંધ બધું જ અભૂતાર્થ છે. અભૂતાર્થ એટલે નહીં હોવા પણે છે, નાસ્તી છે. મારા સ્વરૂપમાં, મારા સામાન્ય ત્રિકાળી સ્વરૂપમાં, સ્વભાવ દ્રષ્ટિમાં એટલે સ્વભાવમાં હું પણ સ્થપાતા જ્ઞાન એમ જાણે છે કે આ મારા સ્વભાવમાં, આ મારા સ્વરૂપમાં એક સમયની શુદ્ધાશુદ્ધ પર્યાયથી માંડી અને કર્મનો કર્મ વગેરે કોઈનો સંબંધ નથી, બધાથી સંબંધ વિનાનો છે એવો જાણે છે. બધું એ અભૂતાર્થ છે, સાથે સાથે દ્રવ્ય દ્રષ્ટિએ દ્રવ્યમાં એ બધું નથી પણ પર્યાય દ્રષ્ટિએ એ બધું છે એમ પણ જાણે છે. એટલે પર્યાય દ્રષ્ટિએ પર્યાય છે, પર્યાયમાં શુદ્ધ અશુદ્ધપણું છે, અશુદ્ધમાં તીવ્રમંદપણું છે જેને શુભાશુભ કહીએ, અને તેના નિમિત્તો કર્મનો ઉદય નવકર્મ આદિ છે, એમ પર્યાય દ્રષ્ટિએ પર્યાય ને પર્યાય સાથે નિમિત નૈમિતિક સંબંધ ધરાવનાર પર પદાર્થોને પણ યથાસ્થાને જ્ઞાન જાણે છે. એવા જ્ઞાનને અહીંયા સ્વપર પ્રકાશ જ્ઞાન કહ્યું છે. એવું જે સમ્ય જ્ઞાન તે જ્ઞાનને અહીંયા સ્વપર પ્રકાશ જ્ઞાન કહેવામાં આવ્યું છે. એમ ન જાણે તો એકાંત થાય છે, એમ દ્રવ પર્યાય સહિતનું અને નિમિત નૈમિતિક સંબંધનું જેમ છે તેમ જ્ઞાન ન કરવામાં આવે તો ત્યાં એકાંત થાય છે, મિથ્યા એકાંત થાય છે. એકાંત થાય છે એટલે મિથ્યા એકાંત થાય છે. સમ્યક એકાંત થતું હોય તો તે ઉચિત જ છે, કેમ કે સમ્યક એકાંત હંમેશા સમ્યક અનેકાંત સહિત છે અને મિથ્યા એકાંત હંમેશા મિથ્યા અનેકાંત સહિત છે. એવું મિથ્યા એકાંત અહીંયા થાય છે એટલે દ્રવ્ય દ્રષ્ટિએ અને પર્યાય દ્રષ્ટિએ, પર્યાય દ્રષ્ટિએ એટલે અહીંયા પર્યાય નહીં થઈ એમ લેવું, પર્યાય નહીં થઈ બધું છે એમ ન જાણે તો એકાંત થાય છે. પર્યાયાર્થિક નહીં થઈ, પર્યાયનો વિષય શુદ્ધતા અશુદ્ધતા, અશુદ્ધતાની તીવ્ર મંદતા, અશુદ્ધતાના નિમિત્તો, એ બધું એને જાણવું જોઈએ. માટે જેમ છે એમ જાણવું જોઈએ. આ તો કેટલાક તો નિમિત્તો નિમિત્તનો વિવેક કરી શકતા નથી. સ્થૂળ બુદ્ધિ હોવાને લીધે નિમિત્તનો વિવેક કરી શકતા નથી. તો એને તો પોતાની પર્યાયનો વિવેક કરવો કે દ્રવ્ય સામાન્યને સામાન્યની દ્રષ્ટિથી જોવું એ પ્રશ્ન બહુ દૂર રહી જાય છે. એના માટે એ વિષય ઘણો દૂર રહી જાય છે. જેને નિમિત્તનો પણ વિવેક નથી, આગળ આવી ગયું એક જગ્યાએ, એને ઉપાદાનનો વિવેક હોવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે ઠેઠ સુધી વાત લીધી. પર્યાય નહીંનો વિષય એટલી પર્યાયને લીધી, પર્યાય દ્રષ્ટિએ પર્યાય નહીંથી પર્યાયને જાણે અને પર્યાયના નિમિત્તોને પણ જાણે એમ કહે છે. જેમ કે સત્શાસ્ત્રો છે જે સર્વજ્ઞની પરંપરાથી ચાલ્યા આવતા જે આગમો પરમાગમો છે તેમાં સત સ્વરૂપનો યથાર્થ બોધ છે, તો તેને ધર્મબુદ્ધિએ અવગાહે તો એને ત્યાં નિમિત્તનો વિવેક છે. પણ જે મિથ્યા દ્રષ્ટિઓના રચેલા પુસ્તકો છે, શાસ્ત્રો છે, એને શાસ્ત્રો લોકો કહે છે, એને પણ ધર્મબુદ્ધિ અવગાહે તો ત્યાં તેને નિમિત્તનો પણ વિવેક નથી. હવે એ સ્થૂળતા કેટલી છે એનું માપ જોવું હોય તો એક જગ્યાએ બહુ સારો વિષય ચાલ્યો છે બેન્સના વિષ્ણામૃતમાં, કે સ્વભાવને જોવા માટે તું જ્ઞાનને ધીરું અને સૂક્ષ્મ કર. સ્વભાવને જોવા માટે તું જ્ઞાનને ધીરું અને સૂક્ષ્મ કર. હવે સ્વભાવ છે એ મૂળ ઉપાદાન છે, જેમાં અનંત શક્તિઓ, અનંત ચતુષ્ટય આદિ અનંત શક્તિઓ રહેલી છે. એવો જે સ્વભાવ, એ સ્વભાવને જોવા માટે જ્ઞાનને ધીરું કરવું પડે. કેટલું ધીરું થાય અને કેટલું સૂક્ષ્મ થાય તો એ નિજ ઉપાદાનને જોઈ શકે, એ વિષય કેટલો ગંભીર અને જે સ્થાનમાં છે એ સ્થાનમાં લાવવા માટે જ્યાં ઊભો છે, જ્યાં ઊભો છે એટલે અશુદ્ધતામાં અને અશુદ્ધતાના નિમિત્તોની મધ્યમાં ઊભો છે ત્યાંથી વિવેક કરે એવો છે. આવી શૈલી છે કે તું વિવેક તો કર, સારો વિષય ચાલ્યો છે. આત્મા પકડાતો નથી, સ્વભાવ પકડાતો નથી, એના માટે બહુ સિદ્ધિ ટૂંકામાં ચોખ્ખી ચોખ્ખી ડાયરેક્ટ વાત છે. જ્ઞાનને ધીરું કરીને સૂક્ષ્મતાથી અંદર જો, જ્ઞાનને ધીરું કરીને જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા જ્ઞેયોને ગૌણ કરીને, એટલે જ્ઞેયાકારોને ગૌણ કરીને, જ્ઞેયાકારો ઉપરનું લક્ષ છોડીને, કેમ કે એ બહાર બાહ્ય લક્ષ છે, એ બાહ્ય ભાવ છે, અંદર જો એમ કે છે તો આત્મા પકડાય એવો છે. તો આત્મા એટલે સ્વભાવ પકડાય એવો છે, આટલો ટુકડો છે. ગુરુદેવે એના ઉપર બહુ સરસ ભાવ ખોલ્યો છે. વસ્તુ છે એ નિર્વિકલ્પ શાંતિ સ્વરૂપ છે. મૂળ ઉપાદાન આત્મદ્રય સ્વભાવ છે એ નિર્વિકલ્પ શાંતિ સ્વરૂપ છે. શાંત 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 સ્વરૂપ પોતે જ ધીણું છે, શાશ્વત છે. તેને વર્તમાન દશામાં, વર્તમાન પર્યાયમાં જ્ઞાનને ધીરું કરીને તે દશા શાશ્વત તરફ વળે એ રીતે કરીને, તે દશા શાશ્વત દ્રવ્ય તરફ વળે એ રીતે કરીને સૂક્ષ્મતાથી અંદર જો, તો આત્મા પર્યાયમાં પકડાયેલો છે. એ આત્મા જે પર્યાયમાં પકડાણો, તે આત્મજ્ઞાન, તે સમ્ય જ્ઞાન, તે શુદ્ધ જ્ઞાન, તે મોક્ષના કારણરૂપ જ્ઞાન, અને તે જ સમ્યક દર્શન, તે જ સાચું દર્શન. આટલો ટુકડો લીધો છે. વળી થોડું ચોખ્ખું કરવા ફરીને રિપીટ કર્યું છે કે અનિત્ય એવા પુણ્યપાપના ભાવની અપેક્ષા છોડી દઈને મને બહુ સરસ પુણ્યનો ભાવ થયો, અથવા તો મારા સંયોગો બધી રીતે બહુ સારા હવે થઈ ગયા છે, કોઈ મને ઉપાધિ નથી, એ પાપ ભાવ છે. અને મને હવે બહુ સારા સારા પુણ્યભાવ થાય છે, એ બંનેની અપેક્ષા છોડીને એમ કહે છે. પુણ્યને પાપ મલિન પરિણામ અપેક્ષા છોડી દઈને જે સ્વભાવથી ધીરું શાશ્વત અને શાંત છે, કેમ કે ધીરું એટલે સ્થિર છે ને, જે સ્વભાવથી ધીરું શાશ્વત અને શાંત છે તેને એ નમૂનામાં બહુ ધ્યાન દેવા જેવું છે. એ નમૂનામાં જ્ઞાન લક્ષણ છે ને, એનો નમૂનો છે. એ નમૂનામાં એટલે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ધીરું શાંત કરીને સૂક્ષ્મતાથી અંદર જો એમ કહે છે, તો એ પકડાયેલો છે. આવો જે સ્વદ્રવ્યનો વિવેક કરવો છે એમાં ઉપયોગ ઘણો શાંત ધીરો અને સૂક્ષ્મ થાય છે. એના બદલે ઉપયોગ સ્થૂળ થઈને નિમિત્તનો વિવેક ન કરી શકે, શું વાંચવું, કોનું સાંભળવું, કોનું ન સાંભળવું, કોનું ન વાંચવું, એટલું પણ ઠેકાણું ન હોય બુદ્ધિનું, એને સ્વભાવનું ગ્રહણ થાય એ કોઈ કાળે બનવાનું નથી. કેમ કે એ તો સ્થૂળ વિષય છે. સામે જે છે એ તો સ્થૂળ વિષય છે અને આ સૂક્ષ્મ વિષય છે. જેનું જ્ઞાન સ્થૂળ વિષયમાં વિવેક કરી શકતું નથી એવું જે જ્ઞાન એ સૂક્ષ્મ વિષયને ક્યાંથી ગ્રહણ કરશે? એને તો કોઈ પત્તો લાગવાનો, સ્વભાવનો પત્તો લાગવાનો સવાલ રહેતો નથી. બહુ સારો પ્રશ્ન. 73મું પાનું છે, વચનામૃત પ્રવચનનું 73મું પાનું છે. બહુ સરસ વાત કરી છે. હું નમૂનામાં એમ કે છે, વર્તમાન નમૂનામાં, વર્તમાન પર્યાયમાં ધીરું જ્ઞાનને કરીને, સૂક્ષ્મ જ્ઞાનને કરીને અંદર જો જો અંદર સ્વભાવ છે એમ કે, જો ત્યાં સ્વભાવ છે અંદર, જો નમૂનામાં એ રીતે અંદર વળતા જ્ઞાન, જ્ઞાનને જોતા, જ્ઞાનને આધારે રહેલું જે જ્ઞાન એ પોતાને જોઈ લેશે. આવો જે અંદર વિવેક કરવો છે એને જ્યાં ઊભો છે ત્યાંથી સ્પષ્ટ કરે છે કે જો ભાઈ હું નિમિત્તોની વચમાં ઊભો છો તો નિમિત્તનો વિવેક કરજે, શુભાશુભ પર્યાયમાં ઊભો છો તો ત્યાં વિવેક કરજે, શુભાશુભ પર્યાયમાં એક એની અપેક્ષા છોડી દેજે. અનિત્ય એવા પુણ્ય પાપના ભાવની અપેક્ષા છોડી દઈને એનો વિવેક છે. એની અપેક્ષા એ મને હો, પુણ્યના ફળ મને હો, પુણ્ય ભાવ હોય એટલે પુણ્યના ફળ પણ મને હો, એટલે પુણ્ય ને પાપ ભેગા થઈ ગયા. પુણ્ય મને હો એમાં જે અંતર્ગર્ભિત પુણ્યના ફળ મને હો એ પાપ ભાવ છે, એની અપેક્ષા છોડી દઈને એનો વિવેક છે. એની પણ અપેક્ષા રાખવી છે અને એનાથી રહિત એવા પવિત્ર સ્વભાવની પણ અપેક્ષા રાખવી છે. બે બે જગ્યાએ અપેક્ષા કઈ રીતે થશે? જ્યાં પુણ્ય પાપની અપેક્ષા કરવા જઈશ પવિત્ર સ્વભાવની ઉપેક્ષા થઈ જશે. જો તું પુણ્ય પાપની ઉપેક્ષા કરીશ તો પુણ્ય પાપ રહિત શુદ્ધ સ્વભાવની અપેક્ષા થઈ શકશે, એનો વિવેક છે. નિમિત્તોમાં તો કયા શાસ્ત્રો વાંચવા, કોને સાંભળવું, કોને ન સાંભળવું, શું એ બધું એને વિવેક હોવો જોઈએ. એટલો પણ વિવેક સ્થૂળપણે ન હોય અને એમ આશા ધરે કે મને સમ્યક દર્શન થાય તો સારું, એ કોઈ કાળમાં પત્તો લાગવાનો નથી. ધીરું થઈ એટલે સોયમાં દોરો ફરોબો હોય છે તો કેન્દ્રિત કરવું પડે છે ને લક્ષ્યને, એમાં અંધારું હોય અને કોઈ એમ કહે કે ભાઈ મારી પાસે લાઇટ તો છે પણ એક સેકન્ડ થાય ને બંધ થઈ જાય એટલી જ છે, વીજળીના જેવો ઝપકારો થશે પણ ચાંપ એવી ખરાબ છે કે ચાંપ દાબો તો ઝપકારો થઈને બંધ થાય એટલી વારમાં તમારે ફરવાનો છે દોરો, તો પછી જ્ઞાનને ધીરું કરવું પડે કે નહીં? એટલે પોતાના ધારેલા વિષયમાં જ્ઞાનને રોકવું અને અન્ય કોઈ સ્થાનમાં ન રોકવું. જેમ કે જ્ઞાનને પુણ્યપાપના ભાવથી તો ઉપેક્ષિત કરે પણ જ્ઞાનમાં ને જ્ઞાનમાં જ્ઞેયાકારો છે, જ્ઞાન વિશેષો છે, એનાથી પણ જ્ઞાન એનાથી પણ ઉપેક્ષિત થઈને સામાન્ય જ્ઞાન છે એમાં સ્વભાવને જોવે કે આવો સ્વભાવ છે. જ્ઞાન સામાન્ય સદ્રશ આવો સ્વભાવ છે, જેવો વ્યક્ત સ્વભાવ છે એવો જ દ્રવ્યમાં અનંત અવ્યક્ત સ્વભાવ છે, માત્ર કલ્પના ન કરે પણ અવલોકીને નક્કી કરે, પરિચય ભાવનો કરીને નક્કી નિશ્ચય કરે કે હું આવો છું. એમ અંદરમાં જો તો આત્મા પકડાય એવો છે. ત્યાં શું લીધું છે? વચનામૃતમાં શું લીધું? આત્મા ત્યાં પકડાય એવો છે. આમ કરીશ તો કદાચ તને આત્મા પકડાઈ જશે એમ નથી કહ્યું. કથનચિત પકડાશે કે કદાચિત પકડાશે એમ નથી કીધું. પકડાય એવો છે, આ રીતે પકડાય એવો છે આત્મા, એમ ચોખ્ખી વાત કરી છે. શું કહે છે કે પર્યાય દ્રષ્ટિએ સ્વપર પ્રકાશ જ્ઞાન પર્યાય નહીંથી પણ બધો વિવેક કરે છે. દ્રવ્યાર્થિક નહીંથી દ્રવ્ય દ્રષ્ટિએ એમ જાણે છે કે મારામાં આ કાંઈ નથી. મારા ત્રિકાળી સ્વરૂપમાં એક સમયની સિદ્ધ દશાથી માંડી શુભાશુભ રાગથી માંડી કર્મના ઉદયથી માંડી અને નવકર્મના સંયોગ પર્યંત કાંઈ નથી. તો પણ એમાં જ્ઞાન વિવેક કરે છે. આમ છે પણ તમારામાં નથી, પછી એમાં વિવેક કરવાનો ક્યાં પ્રશ્ન? જો કે પોતામાં નથી એવા પોતાના ભૂતાર્થ સ્વરૂપને છોડીને આ બધામાં પોતાપણું કરી રહ્યો છે, માટે એમાં વિવેક કરાવે છે. ઉભો તો ત્યાં છે ને, એ અનેક પ્રકારના નિમિત્તોના સંગમાં જાય છે કે જે નિમિત્તના સંગમાં એને જવા યોગ્ય નથી. તો એને તે કહે છે કે ત્યાં નોકર્મમાં વિવેક કરજે. શરીરાદિના વધારે પડતી શરીરની પકડ કરે છે તો એ કહે છે કે ત્યાં વિવેક કરજે. એ શરીર તારું નથી ને તું શરીર સ્વરૂપે. શુભાશુભ રાગમાં પણ એ અપેક્ષા ધરે છે કે હવે મને કોઈ ઉપાધિ નથી, એવા સંયોગ તો મળી ગયા છે, હવે હું આત્માને બરાબર કરું. તો એ સંયોગ મને હવે ઠીક છે, ચિંતાજનક નથી, ઉપાધિજનક નથી, એનો આધાર લીધો તે પાપ ભાવ છે. અને હવે હું સારા પરિણામ કરી શકું છું એવા જે પુણ્યભાવમાં શાસ્ત્ર વાંચન હવે હું નિરાતે કરી શકું છું. આગળ લીધું છે એમાં એમાં કે હું શાસ્ત્ર વાંચન કરતા સંતોષાય ન જવું, એમ કીધું છે. મુમુક્ષુ શાસ્ત્ર વાંચન તો અવશ્ય કરે તો પણ એમાં સંતોષાય ન જવું, એમ વિવેક કરવો. પર્યાય નહીંથી એ બધો વિવેક કરવાનો વિષય છે. તો એ ક્યાંય અટકે નહીં, શુભાશુભમાં અટકે નહીં અને દ્રવ્ય સુધી જાય, નહીતર દ્રવ્ય સુધી જવાનો અવસર નથી. અવિવેકથી જાય, અપેક્ષાથી જાય તો એ દ્રવ્ય સુધી પહોંચી શકે નહીં. પણ ક્યારે આકુલતા ન હોય તો કહો. જાજુ રળી જાય ત્યારે, રળી લઈએ ત્યારે આકુલતા ન હોય. અનુકૂળતા વાળા ને કે જેમ જેમ અનુકૂળતા થાય છે તેમ તેમ એ અનુકૂળતા પ્રાપ્ત કરવાનો પેલા ભાવ હતો. પૂર્વ કર્મ ના યોગ્ય અનુકૂળતા થઈ ભાવ થી નહીં તો રસ ચડ્યો કે ન ચડ્યો એ અનુકૂળતા. હે, એ અનુકૂળતાનો જે રસ ચડ્યો એમાં પછી એ અનુકૂળતાને છોંટ્યો એ રસથી, કે અનુકૂળતાથી છૂટો પડીને આત્માનો વિચાર કરવામાં આવ્યો, કે જેનો રસ ચડ્યો ત્યાં છોંટ્યો આત્મા. પૂર્વ કર્મના યુગે અનુકૂળતા હોય તો પણ એ અનુકૂળતા સાથે મારે સંબંધ નથી. એ હો કે ન હો, શરીર નિરોગી હો કે રોગિષ્ઠ હો, નાળ તૂટતી હોય તો પણ હું મારા આત્માનો આધાર લેવા માટે મારા પ્રયત્નમાં રહું. મારા આત્માનો આધાર લેવાનો જે મારો પુરુષાર્થ, એ પ્રયત્ન તો નાળો તૂટતી હોય તો એ વખતે પણ છોડું નહીં. પ્રતિકૂળતા અને અનુકૂળતાની શું અપેક્ષા છે? એમ એને ઠેઠ સુધી પ્રસંગ આવ્યા પહેલા વિચારી લેવું જોઈએ. મિત્ર, પ્રસંગ આવશે ત્યારે કાંઈ વિવેક કે શુદ્ધ બુદ્ધ રહેશે? વિચારી લેવું જોઈએ, નિશ્ચય પણ થઈ જવો જોઈએ. માનસિક તૈયારી તો પહેલી હોવી જોઈએ કે નહીં? માનસિક તૈયારીનું કોઈ ઠેકાણું ન હોય ને સીધો પુરુષાર્થ પડશે એવું તો બનવાનું નથી. એટલે એવું નથી કે બહારમાં પરિસ્થિતિ અનુકૂળ થઈ જાય, પણ અનુકૂળ કેવી કોને? કોઈને સંતોષ નથી, કોને અનુકૂળ કેવી? 10,000 વાળાને અનુકૂળ કેવી, 1,00,000 વાળાને કેવી, 10,00,000 વાળાને કેવી, 25,00,000 વાળાને કેવી, 50,00,000 વાળાને કેવી, કોને અનુકૂળ કેવી? કે બધા એક જ છે, કારણે પાછા પ્રયત્ન કરતા જોવામાં આવે છે. જેની પાસે 10,000 નથી, એનેથી માંડીને જેની પાસે કરોડો છે, મલ્ટી મિલિયન વર્ષ છે, પણ એ જ કામ કરે છે. જે 10,000 વાળો મહેનત કર્યા કરે છે, એ જ કર્યા કરે છે, બીજું કાંઈ એમાં ફેર નથી. તો એને ક્યાં નવરો થવાનું રહ્યું? અને કોઈ એમ કે ભાઈ, એને તો એ વિચાર નથી કર્યો કે મારે આટલું મળી જાય પછી નવરો થવું છે. પણ અમે તો એક નક્કી કર્યું છે કે ભાઈ આટલું આ એક પતી જાય, આટલા આટલા કામ પતી જાય, કુટુંબમાં દીકરા દીકરીનું પતી જાય, અને દુકાનમાં આટલી વ્યવસ્થા થઈ જાય કે વ્યાજમાંથી વાંધો આવે નહીં, પછી નિવૃત્તિ લઈને આત્માનું કાર્ય કરવું. તો અમે તો એવો વિચાર કર્યો હોવાથી અમને તો પછી શાંતિ રહે કે ન રહે, પછી ઉપાધિ રહિતપણે અમે અમારું કામ કરી શકીએ કે ન કરી શકીએ,
કામ સંભાળવા લાગી ગયા અને પોતે નથી કરી,
તો પછી 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 કરી શકે કે ન કરી શકે, આ પ્રશ્ન છે. બીજા કામ સંભાળવા લાગી જાય અથવા ન સંભાળે તો રૂપિયા એવી ચીજ છે, દીકરો માને કે ન માને, પણ રૂપિયા તો માને છે, એ તો વ્યાજ આપે છે. દીકરો કદાચ રડીને નહીં દે, પણ રૂપિયા તો વ્યાજ આપે છે. એટલે એક એ વ્યવસ્થા થઈ જાય તો પછી હું મારું કરું. એવી જે અનુકૂળતાની આધાર બુદ્ધિ છે, એ આધાર બુદ્ધિ પાપ ભાવ છે. ઉદગળનો આધાર લીધો, એ આધાર બુદ્ધિ જ પાપ ભાવ છે. તારે પાપના આધારે પાપ ભાવ ઉપર બેસીને ધર્મ કરવો છે? શું કરવું છે? કેવી રીતે ધર્મ કરવો છે? પાપ ઉપર બેસીને ધર્મ કરવો છે, પુણ્ય ઉપર બેસીને ધર્મ કરવો છે, સેના ઉપર બેસીને ધર્મ કરવો છે? એ તો દ્રવ્યને પરતંત્ર માની લીધું, પૂરેપૂરું પરતંત્ર માન્યું. જે અનંત ગુણ સામર્થથી સ્વતંત્ર છે, એ અનંત સામર્થ ઉપર એને નમાલું માનીને પૈસાના આધારે, અનુકૂળતાના આધારે ધર્મ થાય એને માન્યું છે. એવી આધાર બુદ્ધિથી કદી કોઈને ધર્મ ત્રણ કાળમાં થતો નથી. ભલે નિવૃત્તિ લઈને બેસી જાય, પણ એથી કદી કોઈને ધર્મ થતો નથી. જે ઉદયની પ્રવૃત્તિ છે, જેમાં કરવાનો રસ ન હોય પણ ન્યાય ખાતર કરવી પડે, એમાં એક ન્યાય છે. ન્યાય એ છે કે શાસ્ત્રમાં એ વિષય છે કે પંચમ ગુણસ્થાન સુધી આજીવિકાની આદિનું સાધન સ્વયં ઉપાર્જિત રાખવું,
સ્વયં ઉપાર્જિત રાખવું.
સમાજ ઉપર એનો બોજો નાખો એમ કેમ છે. મુનિ હોય, મુનિ આજીવિકાનું સાધન ન કરે, છઠ્ઠે સાતમી ગોસ્થાની પ્રશ્ન નથી. તો મુનિનો આહાર આદિનો જે પ્રકાર છે એ સમાજ ઉપર છે, આધારિત છે, એ બોજો સમાજ ઉપર આવે. પણ પંચમ ગુણ સ્થાન સુધીનો સાધક એમનો વિચાર કરે કે મારો બોજો બીજો ઉપાડે અને હું ધર્મ ધ્યાન કરું. જો કોક મારો બોજો આજીવિકાનો બીજો ઉપાડી લે તો હું નિરાતે ધર્મ ધ્યાન કરું. ઠીક આમ છે, એ ન્યાય છે એનો,
બરોબર
સમજાણ. પણ આજીવિકા કરશે ના પરિણામ કરશે તો એને પાપ, એટલા પાપ ભાવ નહીં થાય કે ભલે એટલા પાપ ભાવ થાય. અહીંયા પાપ કરવાનું અનુમોદન નથી, પણ એવા પાપ ભાવ છોડીને બીજા ઉપર બોજો નાખશે તમારે જો ધર્મ કરવો હોય અથવા ધર્મમાં ઊંડા ઉતરવું હોય તમે કઈ વિકલ્પ કરશો નહીં. અમે ઊભા છે, એક જ પરિવાર છે, કોઈ માંદો સાજો હોય તો કરે છે કે નહીં, તો આમાં માંદા સાંજાનો ક્યાં સવાલ છે, એ બીજો વિષય થઈ ગયો, એમાં અન્યાય નથી. એથી પણ પોતે એમ વિચારે કે હું આજીવિકાનું સાધન કરું નહીં કેમ કે મારે ધર્મ કરવો છે અને હું ધર્મની પ્રવૃત્તિમાં હોવાથી મારો બોજો બીજા લોકો ઉપાડે એવી અપેક્ષા બુદ્ધિ હોય તો એ અપેક્ષા બુદ્ધિ એને વિવેક નથી ને એને એનાથી ધર્મ થાય નહીં.
છોકરાઓ પ્રત્યે
અપેક્ષા શું કરવા રાખે, અપેક્ષા નહીં રાખવી જોઈએ. એ પોતે કરે બીજી વાત છે, એમાં ન્યાય શું છે. જેમ કે સાધર્મી સાધર્મીને મદદ કરે, આ એક વાત્સલ્યનો પ્રકાર છે, પ્રચલિત પ્રકાર છે કે કોઈ પણ સાધર્મી બીજા સાધર્મીને પ્રતિકૂળ સંયોગોમાં જુએ તો એનું દુઃખ દૂર કરવાનો એને ભાવ આવ્યા વિના એક વાત્સલ્યનો પ્રકાર છે. તો એ સાધર્મીને જે ભાવ આવે છે બીજા સાધર્મી પ્રત્યે તે ન્યાયયુક્ત છે. પણ પોતે એમ વિચાર કરે કે મને દુઃખ છે માટે બીજા સાધર્મીઓએ મને મદદ કરવી જોઈએ તો એ અન્યાયનો વિષય છે, ન્યાયનો વિષય નથી. વ્યવહારે અન્યાય છે, પરમાર્થે તો ન્યાય નથી જ, પણ વ્યવહારે પણ અન્યાય છે. એમ અપેક્ષા રાખવી એક વાત છે અને બીજાને સ્વયં ભાવ આવવો એ બીજી વાત છે. બે વાત તદ્દન જુદી જુદી છે, બે એક વાત નથી. શું એમ વિવેક કરવાનો વિષય, સંયોગોની અંદર વિવેક કરવાનો વિષય પણ નિર્દોષતાના ધ્યેયને વળગીને છે, નિર્દોષતાના ધ્યેયને અનુસરીને છે અને બીજી રીતે નથી. અપેક્ષા શું કરવા રાખવી, પણ અપેક્ષા રાખવાની કઈ જરૂર
નથી.
અપેક્ષા તો કોણ રાખે કે જે પાંગળો હોય એ રાખે,
બરોબર,
દુબળો હોય એ રાખે ને નબળો હોય એ રાખે, પામર હોય એ રાખે ને નમાલો હોય એ રાખે. કોણ અપેક્ષા રાખે, દીનતા વાળો રાખે. પણ જે અનંત જ્ઞાનનો, અનંત સુખનો, અનંત વીર્યનો ધણી છે એ કોની અપેક્ષા રાખે, હે કોઈની અપેક્ષા ન રાખે. વિષય સમજવા જેવો છે. અપેક્ષા એને પોતાની સામે જુએ તો એને આધાર બુદ્ધિ ખલાસ થાય એવું છે.
ગરીબી હોય તો ચિત્ર નશો થઈ જાય એમ છે તો થોડો આનાથી નિવૃત્તિ મળતી હોય. વેપાર આદિ બીજા ધંધા કામ થી કેવું ધર્મ
કરી હવે એને જોઈ કેટલું ને જો એને ઘણું આ જોઈએ ને તે જોઈએ એવી કુટેવો હોય તો એને અપેક્ષા બુદ્ધિ ઊભી થયા એને રહેશે નહીં. નહીંતર એને કાંઈ અપેક્ષા નહીં થઈ. એમ કહેશે કે ગમે એ પરિસ્થિતિમાં હું મારું બાહ્ય જીવન તો ચલાવી શકીશ પણ તે એવા પરિણામથી કે મારા અંતર પુરુષાર્થ સહિતના પરિણામથી. ગમે તે પરિસ્થિતિમાં ગમે તે કહેવાતી પ્રતિકૂળ પરિસ્થિતિમાં મારા પુરુષાર્થને કાંઈ મચક આવે એવું નથી. પણ જે પ્રતિકૂળતા પ્રતિકૂળતા જ મારા માટે નથી. જેને જ્ઞાનના જ્ઞેયમાં રાખવાનો મારો પુરુષાર્થ હું પાડવા માંગુ છું અથવા ઉપાડ્યો છે ત્યાં પ્રતિકૂળતા શું એને એની લાચારી છે એ પ્રશ્ન એને રહેતો નથી. આમ આ તો વીરનો માર્ગ છે, સુરવીરનો માર્ગ છે, રાકાનો નથી. સુરવીરનો છે, રાકાનો નથી. અને દિન પરિણામ વાળા પામર જીવ પામરતાનો આ માર્ગ નથી, પુરુષાર્થ વાળાનો માર્ગ છે. કોઈને નહીં, તમે મંદિર બંધાવો એમ નથી કીધું. અહીંયા તમારે જીનેન્દ્રનું મંદિર બંધાવવું જોઈએ એટલી વાત એમણે નથી કરી. હા, એ ગુણસ્થાનમાં એ નહોતા મુનિપણાના, તો મંદિર થાય ત્યાં એમની અનુમોદના રહેતી. પણ પ્રવૃત્તિ મર્યાદિત કરવા અર્થે એમણે કદી આદેશ કર્યો નથી, ઉપદેશ કર્યો નથી. છતાંય તે મર્યાદિત બહુ પ્રવૃત્તિ નથી, એકદમ મર્યાદામાં. ક્યાંય પ્રવૃત્તિની અંદર પોતે જોડાણા નથી. તમારે જેમ કરવું એમ કરો. આ 91 સાલમાં સ્વાધ્યાય મંદિર થયું તો એમ કહી દીધું કે તમે અહીંયા રૂપિયા નાખો એટલે મારે અહીંયા બંધાઈને રહેવું પડે એવો હું કોઈનો બંધાયેલો નથી. જે એમના પ્રત્યે અનુરાગ ધરાવતા હતા એને કહ્યું છે, દ્વેષથી કોઈને નથી કહ્યું. પોતે બહુ જ એકદમ સ્વતંત્ર, પ્રકૃતિના સ્વતંત્ર અને પુરુષાર્થના સ્વતંત્ર હતા. જેને અંતર પુરુષાર્થ કરવો છે એ કોની તાબેદારી સ્વીકારીને કરે, અને તાબેદારી સ્વીકારી છે અને ત્રણ લોકના નાથનું સ્થાન લેવું છે, બે વાત કેવી રીતે બને? કોઈ રીતે બને નહીં. અંદર જોવે તો આધાર બુદ્ધિ છૂટી જાય એવું છે, ગમે તે હાલતમાં છૂટી જાય એવું છે. ઉંમર 65ની થઈ હોય, શરીર અશક્ત અને રોગિષ્ઠ થયું હોય ને બધી પ્રતિકૂળતા ભેગી ઉભી થઈ હોય ચારે કોરથી, તો પણ એને એની અંદરની ખુમારી અંદરની જ ખુમારી રહે છે. એ કદી બહારમાં લાચારીમાં આવતો એવી જ ખુમારી છે, એવી જ વસ્તુ છે.
વ્યાપાર ચિત્ર કરે ઉપયોગમાં પાપ ભાવે, ઉપયોગમાં પાપ ભાવે એનો વાંધો નથી. અભિપ્રાયમાં એને અપેક્ષા બુદ્ધિ છે એનો વાંધો છે,
એનો વાંધો છે. અભિપ્રાયમાં એને અપેક્ષા નથી. પોતાના શક્તિને જુએ છે અને પોતાના પરિણામને ટકાવવાનો એમાં ભાવ છે. અપેક્ષા બુદ્ધિ નથી, પોતાના પરિણામનો સ્તર નીચે ન જાય એ જોવું છે. જેમ હઠ કરીને વ્રતપાદી ન કરે તેમ હઠ કરીને બીજું કાંઈ ન કરે. રળવા ખાતર રળવું નથી, આત્માર્થે રળવું છે એમ છે. પૈસા વાળા થવા માટે રડવું નથી, પણ આત્માર્થે રડવું છોડીને બીજાની દીનતા કરે. આગળ એક આવી ગયું, ઘણા બોલાવી ગયા. રડવાનું છોડી નિવૃત્તિના બાને બીજાની દીનતા કરે તો એ ન્યાય વિરુદ્ધ છે. ઘણા બોલાવી ગયા. એવા તો બે ચાર બહુ સારા આવી ગયા. ગુરુદેવે તો વ્યવહારના વિષયમાં પણ બહુ ખુલાસા કર્યા છે. આ બાજુ છે ડાબા બાજુ આગળ આવી ગયું છે. જો કોઈ દાનની મુખ્યતા કરી ઘણા પાપ કરીને પણ ધન ઉપજાવી દાન આપે છે, પહેલા પૈસા ભેગા કરીને પછી દાન કરવું એમ વિચારે છે, તે ન્યાય નથી, અન્યાય છે. ક્યાંથી શરૂઆત કરી છે? પહેલા લક્ષ્મીની મમતા કરું પછી મમતા ઘટાડીશ, તે યોગ્ય નથી. પણ હવે ધર્મ પ્રભાવના માટે નો આવો વિચાર આવે કે ના, એ ખોટો વિચાર છે, ન્યાય વિરુદ્ધ છે તારો વિચાર. પરોપકારના નામે પણ પાપ કરે છે, પરોપકાર કરવો છે, ભલે આટલું પાપ થાય પણ પરોપકાર કરવો છે, એ ખોટો છે. કોઈ આરંભ ત્યાગની મુખ્યતા કરીને યાચના કરવા લાગી જાય છે, દીનતા કરવા લાગે, મારે નિવૃત્તિ લેવી છે, આરંભ સમારંભ મારે ન જોઈએ, મારા પરિણામ એટલા બધા તીવ્ર પાપવાળા થતા નથી, મારે શું કરવું? પણ હવે આ યાચના કરશ ને એથી નીચેના પરિણામ છે, હવે તારે શું કરવું? વિવેક કરવો છે કે નહીં તારા પરિણામનો?
બરોબર.
તો આરંભ ત્યાગમાં જે આરંભમાં જે તને પાપ દેખાય છે, તને યાચના કરવામાં પાપ નથી દેખાતો? કયું પાપ નાનું, કયું પાપ મોટું, એનો તને વિવેક નથી.
બરોબર.
ન્યાય નથી. યાચના ન કરે, અપેક્ષા ન કરે. તથા કોઈ જીવ અહિંસાને મુખ્ય કરીને જળવળે જળવળે સ્નાન શૌચાદિ પણ કરતા નથી. આ સ્થાનક ભાષા પર અહિંસા, અમે તો એક પાણીના બિંદુમાં પણ હિંસાનો અહિંસાનો વિવેક કરીએ છીએ. એમ કરીને જે અહિંસાને મુખ્ય કરીને જળવડે સ્નાન શૌચાદિ પણ કરતા નથી, જિન મંદિર આદિનો, જિન સ્થાપનાનો, જિનેન્દ્રની સ્થાપનાનો નિષેધાદિ કરે છે, એ પણ યોગ્ય નથી. એ બધું ન્યાય વિરુદ્ધ છે. હજી તો નિમિત્તોમાં વિવેક કરવાની સ્થૂળ બુદ્ધિ કામ કરે નહીં. એ ઉપાદાનનો કીધી વિવેક કરે, કેમ કે એને તો ધીરું થઈને, સૂક્ષ્મ થઈને અંદર જોવું પડે છે. હજી બહારમાં જોતા આવડતું નથી, અંદરમાં શે જોશે, કેવી રીતે જોશે એમ કે. એવી હજારો વાત કરી છે, ક્યાંય મોક્ષ ભૂલે નહીં એવી હજારો વાત કરી છે. પોતાનું હિત જેને લક્ષમાં હોય એને તો સારે પડખેથી સમજવાનો મળે એવો વિષય છે. એમ નથી કે એકલી નિશ્ચયની જ વાત કરી છે, પ્રધાનપણે ભલે નિશ્ચયની વાત કરી હોય તો પણ એ નિશ્ચયવાળાને વ્યવહારનો વિવેક કેવો હોય એની વાતો પણ પેથીએ પેથીએ તેલ નાખે એવી કરી છે. બહુ શ્રુત જ્ઞાન બહુ ખુલી ગયું. હાથ ચોપડી વિમાન ભીણ્યા છે ઉમરાળામાં, તેમ કોઈ સંસ્કૃત વ્યાકરણ ભણવા કાશીએ ગયા નહોતા, પણ શ્રુત જ્ઞાન સત્શાસ્ત્રોનું અધ્યયન રહ્યું, અંદરમાં આત્માની જ્ઞાનપિંડની સેવા રહે, શું જ્ઞાન બહુ થઈ ગયું. એટલી હજારો વાત અંદરથી કાઢે છે. જે મોટા મોટા વિદ્વાનો, ભણેલા ગણેલા વિદ્વાનો જે વાત શાસ્ત્રમાંથી ન સમજી શકે, ન પકડી શકે, એમણે પોતાની શક્તિના બળથી કાઢે છે. એવી ઘણી વાતો છે.
લબ્ધિમાં
શું કયો છો, કેવી રીતે લબ્ધિ કીધી? લબ્ધિ કહીને કેવી રીતે જોયું કે આમાં લબ્ધિ છે, લબ્ધિ એટલે શું અને વગર લબ્ધિ એટલે શું, લબ્ધિ એટલે શું અને વગર લબ્ધિ એટલે શું, પૂછવાની તો છૂટ છે. નવા માણસ ને પૂછવાની છૂટ છે, બધા પરિચિત ને તો સવાલ જ ત્યાં છે. શું કહે છે અહીંયા કે એમ ન જાણે આવો પર્યાય નો નિમિત્તાદી નો વિવેક ન કરી જાણે તો એકાંત થાય છે એમ કે છે. આ એકાંત થઈ જશે, નિશ્ચય ભાસ થશે અથવા એકાંત થશે એમ કેવું છે. માટે જેમ છે એમ જાણવું જોઈએ તો જ્ઞાન સમ્યક થાય, અથવા જ્ઞાન સમ્યક થવા અર્થે પદાર્થનું પદાર્થ જેમ છે તેમ જીવો છે તેમ જાણવો
જોઈએ બરાબર.
અને એ રીતે સ્વપર પ્રકાશ જ્ઞાન વિવેક કરે છે તો જ્ઞાનના એ વલણને, જ્ઞાનની એ જાણવાની એ પ્રકારની પદ્ધતિને અનુસરવું જોઈએ. 943 ભૂતકાળમાં જે પર્યાયમાં અશુદ્ધતા થઈ હતી એવી લાયકાત પર્યાય દ્રષ્ટિએ આત્મામાં હતી જ નહીં એમ નથી. આ પર્યાય નહીંનો થોડો સૂક્ષ્મ વિષય છે, ધવળની અંદર આ વિષય અનેક જગ્યાએ આવે છે. હરિમચંદજી આ વિષય ચર્ચામાં ઉપસાયો હતો. ભૂતકાળમાં જે પર્યાયમાં અશુદ્ધતા થઈ હતી એવી લાયકાત પર્યાય દ્રષ્ટિએ આત્મામાં હતી જ નહીં એમ નથી. શું કહે છે કે કોઈ આત્મા અત્યારે સિદ્ધાલયમાં છે, એક દ્રષ્ટાંત
લઈએ.
એક આત્મા અત્યારે જે સિદ્ધાલયમાં છે એ સિદ્ધાલયમાં ગયા પહેલા પૂર્વ પર્યાયમાં સંસારી હતા. કોઈ અનાદિથી તો સિદ્ધ છે નહીં, અનંતા સિદ્ધો છે. એમાંથી એક પણ સિદ્ધ એવા નથી કે જેને અનાદિ સિદ્ધત્વ છે. બધા સાદી સિદ્ધ થાય છે, સિદ્ધ પર્યાય સાદી અનંત છે. અનાદિ અનંત, સાદી અનંત, આ સાદી શાંત, એ જ બધે ચાર ભાંગા છે ને, અને અનાદિ શાંત, એવા જે ચાર ભાંગા છે એમાં સિદ્ધ પર્યાયનો ભાગ આવે છે સાદી અનંત. સાદી અનંત કોણ હોય કે સિદ્ધ ભગવાનની કેવળ જ્ઞાનાદિ જે પર્યાયો છે તે બધી સાદી અનંત છે. એની શરૂઆત થાય છે કોઈ એક કાળે અને અનંત કાળ પર્યંત એવી ને એવી અવસ્થા સમયે સમયે નવી થતી હોવા છતાં એવી ને એવી રહે છે. તો એ સિદ્ધ પરમાત્મા થયા એ ભૂતકાળમાં સંસારી હતા, સંસારમાં પરિભ્રમણ કરતા હતા. એવી યોગ્યતા એ દ્રવ્યમાં હતી જ નહીં, એ આત્મામાં હતી જ નહીં એવી લાયકાત એમ કેમ કહી શકાય? તો ન્યાય વિરુદ્ધ ચોખ્ખું થાય કે લાયકાત નહોતી તો સંસારમાં કેવી રીતે રહ્યા? પોતાની લાયકાતથી રહ્યા કે પોતાની લાયકાત નહોતી ને રહ્યા? કે એવી લાયકાત એ ભૂતકાળમાં એમની હતી, એટલે તો ભૂત નૈગમ નહીં થી સિદ્ધાત્માને પણ સંસારી કહેવામાં આવે છે. અને સમ્યક દ્રષ્ટિને અથવા જે ભવિ જીવ અલ્પકાળમાં જવાનો છે, આસન ભવિ જીવ છે, એને ભાવિ નૈગમ નહીંથી સિદ્ધ કહેવામાં આવે છે. તો એવી લાયકાત જોઈને કહેવાય ગર્ભિત યોગ્યતા એમ કહે છે. આ પર્યાયનો અથવા તો અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં નો વિષય છે, કેમ કે લાયકાત તો દ્રવ્યની છે ને, ભૂતકાળમાં તે જીવની પર્યાય અશુદ્ધ હતી એવી લાયકાત કોની કે એ દ્રવ્યની, તો એ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં નો વિષય થયો. દ્રવ્યની અશુદ્ધતા દ્રવ્યાર્થિક નહીં જોઈ કે દ્રવ્ય આવું હતું એમ. પર્યાય પ્રધાનતા એમાં છે, પણ ત્યાં પર્યાય નથી, એ પર્યાય અત્યારે રહી નથી, તેથી પર્યાય તો અત્યારે છે નહીં. પણ ભૂતકાળમાંથી તો એવી લાયકાત નથી માટે થઈ, એમ કે કોઈ જીવ નરકમાં જાય છે તો નરકમાં જવાની લાયકાત એની હતી ને ગયો કે નહોતી ને ગયો, એવા પરિણામ એને ક્રિયા નરકમાં જવાની યોગ્ય, જેથી એ નરકમાં ગયો. એમ ભૂતકાળમાં જે પર્યાયમાં અશુદ્ધતા થઈ હતી એવી લાયકાત પર્યાય દ્રષ્ટિએ આત્મામાં હતી જ નહીં એમ નથી, કેમ કે કેટલાક વિદ્વાનો એ સ્વીકારતા નથી. એ દ્રવ્યમાં ક્યાં પર્યાય છે? દ્રવ્ય તો સામાન છે, પછી સામાન્યમાં ક્યાં ભેદ છે? આ તો વિશેષ થઈ ગયું એની, સામાન્યમાં પણ આમ છે. એને ત્યાં ધવળની દ્રષ્ટિએ જે વિમલચંદજી વાત કરતા હે કે જે પર્યાય થઈ ગઈ તેને કાર્ય શક્તિ કહેવામાં આવે છે, અને જે પર્યાય થવાની તેને કારણ શક્તિ કહેવામાં આવે છે. શક્તિ એટલે અહીંયા યોગ્યતા. જેમ કે કોઈ જીવની હજી અમુક અશુદ્ધ પર્યાય થવાની છે, એ પોતે સીધી સીધી એવી રીતે કરી દેતા હતા કે કેવળ જ્ઞાન જોવે છે, કેવળી એમ જુએ છે કે આ જીવ હવે પછી નરકમાં જશે, અથવા નરકમાં જવાના પરિણામ કરશે. તો અત્યારે તો એ નરકમાં જવાના પરિણામ નથી કરતો, અને કરીને જવાનો છે એ કેવળીએ ક્યાંથી જાણ્યો? કે એ દ્રવ્યમાં તેવા પરિણામ થવાની યોગ્યતા જોઈને જાણ્યો, હજી થયા નથી એ પરિણામ.
બરોબર,
છતાં જાણ્યું ક્યાંથી? કે અનાદિ અનંત દ્રવ્યનું જે જ્ઞાન કેવળ જ્ઞાનમાં છે એમાં આ યોગ્યતાનું જ્ઞાન પણ એમાં આવે છે. આવે છે ને કે ભાઈ આ જીવ આટલા ભવે જશે, આ જીવ આટલા ભવે જશે, આને હજી ચાર ભવ બાકી છે, આને બે ભવ બાકી છે, ક્યાંથી આવ્યું? કે એના એ પરિણામ થવાના, ભવ થવાની જે અશુદ્ધ પરિણામની યોગ્યતા છે જે પર્યાય રૂપે નથી, તેથી એને શક્તિ રૂપે છે એમ કહેવામાં આવે છે, યોગ્યતા રૂપે છે એમ કહેવામાં આવે છે. એવું જ્ઞાન કેવળ જ્ઞાનીને થાય છે, ભવિષ્યની પર્યાયનું પણ થાય છે, જેમ તેમ ભૂતકાળની પર્યાયનું તો સાબિત કરવું બહુ સહેલું છે. કે જે જીવ અનંતકાળ સંસારમાં રખડ્યો, કેમ કે સિદ્ધ થયા પહેલા અનંતકાળ તો એ સંસારમાં એ જીવ રહ્યો જ છે, કેમ કે એની આદિ નથી, એ જીવના અસ્તિત્વની યાદ નથી. એનો અર્થ કે જયારે સિદ્ધ દશાની સાદી થઈ એ પહેલા અનંતકાળ એને સંસારમાં કાઢ્યો જ છે. કોઈ જીવ એવો નથી કે જેને અનંતકાળ સંસારમાં ન કાઢ્યો હોય, એવો એકેય જીવ નથી. અનંતકાળ પહેલા થયેલા સિદ્ધોને પણ એનો સંસારનો કાળ અનંત સમયનો છે, અસંખ્ય સમયનો નહીં, અસંખ્ય સમયનો નહીં. પછી એથી નીચેના આંકડાને તો કહેવાની જરૂર રહેતી નથી, પણ અનંતકાળ કેમ કે નીચે આદિ નથી, જીવના અસ્તિત્વને છેડો નથી. શું કહ્યું? કયો કયો સામાન્ય નું વિશેષ થઈ ગયું એમ એવી દલીલ છે. પણ સામાન્ય છે એ સામાન્ય છે એટલે સામાન્ય તરીકે શૂન્ય છે કે સામાન્ય ની કોઈ વિશેષ વિવિક્ષા પણ છે?
બરાબર,
સામાન્યની બે વિવિક્ષા, સામાન્યની સામાન્યપણે વિવિક્ષા અને સામાન્યની વિશેષપણે વિવિક્ષા. જેમ કે દ્રવ્યને લઈએ કે ધ્રુવ દ્રવ્ય સામાન્ય છે, તેમાં અનંત ગુણના ભેદ પણ નથી, એ સામાન્યની સામાન્ય વિવિક્ષા છે. તે જ ધ્રુવમાં ધ્રુવ તરીકે કઈ શૂન્ય નથી, તો શું ભેળું છે કે એક બે એવાની પણ અનંત ગુણ ભેર્યા છે, તે સામાન્યની વિશેષ વિવિક્ષા છે. એ સામાન્યની જ વિશેષ વિવિક્ષા છે. એ જેમ ગુણ થી વિવિક્ષા છે, એમ અહીંયા પર્યાય થી વિવિક્ષા છે. વિવિક્ષા અનેક રીતે થાય. જેમ શ્રદ્ધાની શ્રદ્ધા અપેક્ષાએ વિવિક્ષા વિવિક્ષિત કથન થાય, એમ શ્રદ્ધાની જ્ઞાન વિવિક્ષાથી પણ કથન થાય, શ્રદ્ધાનું ચારિત્રની વિવિક્ષાથી પણ કથન થાય, શ્રદ્ધાનું પુરુષાર્થની વિવિક્ષાથી પણ કથન થાય, શ્રદ્ધાનું સુખ અને આનંદની વિવિક્ષાથી પણ કથન થાય. વિવિક્ષા બધી થઈ શકે, અને એ વિવિક્ષા કરતા એનું સ્વરૂપ બતાવવાનું છે, બીજું કઈ બતાવવાનું નથી, એનું સ્વરૂપ બતાવવાનું. એટલે એ તો એક જૈન દર્શનનું વિજ્ઞાન છે, લોકોત્તર વિજ્ઞાન છે. અહીં સુધી તો વિજ્ઞાનમાં ભલે ભૌતિકવાદીઓ ગમે તેટલો દાવો કરે, પણ વિજ્ઞાનના આ પડખા સુધી તો એ લોકો પહોંચ્યા નથી. કેમ કે એમનો એક દ્રષ્ટિકોણ શું રહ્યો છે, સાપેક્ષવાદ છે. વિજ્ઞાનનો વિકાસ થોડો આઇન્સ્ટાઈનથી થયો. જે આઇન્સ્ટાઈન થયો, એને થિયરી ઓફ રિલેટિવિટીનો એક સિદ્ધાંત મૂક્યો અને અન્ય પદાર્થ અને અન્ય પદાર્થ વચ્ચેના રિલેશનો શોધી કાઢવા, સંબંધો શોધી કાઢવા, એટલે સંબંધિત અપેક્ષિત ધર્મોનું ત્યાં એમને મર્યાદિત રીતે જે જ્ઞાન થાય છે એનો વિકાસ કર્યો. એ પણ અનંતા છે. અત્યારે જે પ્રસિદ્ધ થયા છે મર્યાદામાં છે, પણ એ અનંતા છે. અપેક્ષિત ધર્મો પણ અનંતા છે દ્રયમાં. પણ જૈન દર્શનના વિજ્ઞાનનો મૂળ સિદ્ધાંત બીજો છે આખો, અને એ છે થિયરી ઓફ નોન રિલેટિવિટી, નિરપેક્ષવાદ. પદાર્થ પહેલા પોતાના સ્વરૂપથી નિરપેક્ષ છે, એ નિરપેક્ષતા સ્વરૂપની સમજાયા વિના પદાર્થની સાપેક્ષતાનું યથાર્થ જ્ઞાન થતું નથી. આ એનો સિદ્ધાંત છે. આ વિષય ત્યાં નથી. એટલે વિવિક્ષાની જે પદ્ધતિ જૈન દર્શનની છે, એ તો જગતના કોઈ સાહિત્યમાં નથી. કેમ કે મૂળમાં એની પાસે સિદ્ધાંત નથી, એટલે એ સિદ્ધાંતને અનુસરીને જે વિવિક્ષા પદ્ધતિ આખી ઊભી થાય છે, કથન શૈલી ઊભી થાય છે, અને તે કથન શૈલીમાં પણ તે પદાર્થને, નિજ પદાર્થને, જ્ઞાન શક્તિવાળા નિજ પદાર્થને અનુભવીને અકષાય જ્ઞાનની જે નિર્મળતા ઉત્પન્ન થઈ, અને એ નિર્મળતાના નિમિત્તથી, એ નિર્મળતાના આધારથી જે પર્યાય, જે વચનો ઉત્પન્ન થવું થયું, એ શૈલી સકષાય પરિણામ વાળા જેનું જ્ઞાન છે, કષાયથી મલિન જ્ઞાન છે, એ પદ્ધતિ એની કઈ આવશે ક્યાંથી, કેવી રીતે આવશે? જે મિથ્યાત્મા રહ્યા છે તીવ્ર મલિનતામાં, અને બીજા વિષય કષાયમાં પીડ્યા છે, એની બુદ્ધિના ક્ષયોક્ષમમાં બુદ્ધિનો વિકાસ ગમે તેટલો દેખાય તો પણ આ પ્રકાર ક્યાંથી આવશે? એટલે જગતના કોઈ સાહિત્યમાં જૈન દર્શનની કથન પદ્ધતિની જે શૈલી છે, એ શૈલી બરાબરી કે સરખામણી કરી શકાય એ પરિસ્થિતિમાં પણ નથી. કે જૈન દર્શનની કથન શૈલીના 100% આપીએ તો બીજાને કેટલા ટકા આપીએ, એ સરખામણી કરવાનો વિષય નથી. સરખામણી કરવાનો વિષય નથી, એટલે એના હે જાત જુદી છે આખી, એટલે સરખામણી થઈ શકે. એવું તો જેનું સાહિત્ય છે, વસ્તુ કેવી વિચાર માંગે.
દેવાદિદેવ મંદર ભગવાન જય હો પ્રભુ કૃપાણી કાંતુ દેવ નમઃ.